પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 409 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 73, મૂળ કેસેટમાં અડધો કલાકનું જ પ્રવચન છે.
આકુલતા રૂપ પરિણામ છે, સ્વાભાવિક સુખના અભાવમાં એમાં જીવને સુખની કલ્પના થાય છે. જે જીવને ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ થાય છે એને પાંચ ઇન્દ્રિયોના વિષય પ્રત્યેના પરિણામમાં સુખની કલ્પના નહીં
થાય.
કલ્પિત સુખને એવી સુખ જાણે નહીં, એમાં આકુલતા છે એવો એને ખ્યાલ આવે અને એ પરિણામની એને રુચિ રહે, એ વિષયની પણ રુચિ રહે. વિષયોના કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહીને, તીવ્ર લાલસામાં એટલા માટે શબ્દ આવ્યો કે એને છોડીને ક્યારે શુદ્ધાત્માની રુચિ કરવાનું પણ એને અનંત કાળમાં કરી નથી. જીવની હૈયાતીને અનંત કાળ ગયો, એમાં એને બધું કહ્યું છે. એક શુદ્ધાત્માની રુચિ કરી નથી, કેમ શુદ્ધાત્માની રુચિ કરી નથી એમ પૂછવામાં આવે તો એને કલ્પિત સુખ છે, બાય સાતાનું જે સુખ છે એમાં એને સુખાભાસને ખરેખર સુખ માન્યું છે, અથવા જે દુઃખ છે એને સુખ માન્યું છે, અને એ નિશ્ચય એને ક્યારે બદલે નહીં. વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન કરીને એને પોતાનો નિર્ણયને નિશ્ચય ક્યારે બદલ્યો નથી, અને તેથી એને જે પરિણામમાં દુઃખ થાય છે અને જે વિષયોમાં સુખની ગંધ માત્ર નથી ત્યાં એને સુખનો અનુભવ થાય છે, એ કલ્પના માત્ર છે, વસ્તુતા એ નથી. એની તીવ્રતામાં એ જીવ એટલો રહ્યો છે, આ જીવ એટલો રહ્યો છે કે એને ત્યારે શુદ્ધાત્માની સ્વભાવ સુખની રુચિ કરી નથી. તીવ્ર લાલસામાં રહીને શુદ્ધાત્માની રુચિ કરી નથી, સાથે સાથે આજ્ઞા નાખી છે કે એને ગુરુ આજ્ઞાને ગણકારી નથી. ગુરુના ઉપદેશ, ગુરુનો ઉપદેશ કહો, ગુરુની આજ્ઞા કહો, એની અવગણના કરી. જે શુદ્ધાત્માની રુચિ ન કરે તો એને ગુરુ ઉપદેશની અવગણના ગણવામાં આવે છે. આમ અવગણના કરે તો શું કરે છે? અવગણના તો ખ્યાલ આવે એ અવગણના કરે છે બરાબર, પણ પોતે શુદ્ધાત્માની રુચિ કરતો નથી એ પણ ઉપદેશની અવગણના થાય છે. પેલી તો વ્યવહાર નહીં છે, પણ આ નિશ્ચય નહીં એટલે ખરેખર આ છે, મૂળમાં આ છે. ગુરુના ઉપદેશને અવગણીને એટલો બહારથી વિચાર આવે કે મારે મારા આત્માના કલ્યાણ અર્થે ગુરુદેવની આજ્ઞાને માથે ચડાવવી છે, એમના ઉપદેશને મારે માથે ચડાવવો છે, તો એમનો ઉદ્દેશ તો શુદ્ધાત્માની રુચિ કરવાનો છે. એ કરું તો એમનો ઉદ્દેશ મેં અવગણ્યો ન ગણાય, નહીં તો ગમતો હોય તો પણ અવગણના તો લાગુ કરી હશે. બહારમાં બીજા વ્યવહાર આજ્ઞામાં માન્ય રાખતો હોય તો પણ જો શુદ્ધાત્માની રુચિ ન કરતો હોય તો જે અવગણ્ય થયું એ વાત ઉભી રહે છે. અહીં સુધી હું હોદ છું. તીર લાલસામાં રહીને ગુરુના ઉપદેશને અવગણીને શુદ્ધાત્માની રુચિ કરવાનું કહે છે, વારંવાર કહે છે, છતાં જીવ શુદ્ધાત્માની રુચિ કરતો નથી તો એ ગુરુ ઉપદેશને અવગણના
બરોબર
નિશ્ચયની સાથે રહેવાની જોડી આવે છે. વ્યવહારની સાથે ત્યાં નિશ્ચય જોડવાના પણ વચનો આવે સાથે, ત્યાં નિશ્ચયની સાથે પણ વ્યવહારની સુસંગતતા જોડવાના વચનો આવે.
બરોબર
નિશ્ચયની સાથે પછી અંતરના શુદ્ધાત્માની રુચિ કરતો નથી, અમે કહેતા નથી કે કોઈ ગુરુ ઉપદેશ ગણે છે. અમે તો એમ જાણીએ છીએ કે તમે ગુરુ ઉપદેશને અવગણે છો, ગણતો નથી એ અમે જાણીએ.
બરોબર
અમારે તો ઘણી આત્માની રુચિ કરવી છે પણ થતી નથી, અમે શું કહો? અમારે તો આત્માની રુચિ કરવી છે, આત્માની રુચિ ન થાય ત્યાં સુધી શું કરો? બીજી રુચિ છે એમાં પણ આ વિશે જે ઉત્તર લીધો છે કે બાહ્ય પદાર્થની તીવ્ર સુખવૃત્તિ છે, જળ વિષયોમાં જે સુખ બુદ્ધિ છે એની તીવ્રતા જે છે એનો તીવ્ર રસ છે. તીવ્રતા એટલે તીવ્ર રસ છે, એ તીવ્ર રસ એને શુદ્ધાત્માની રુચિ કરવા દેતો આપણે વિચારીએ છીએ. પરિણામનો સમસ્ત દેવ, સમગ્ર પરિણામનો સમસ્ત દેવ જીવના રસ ઉપર છે. જો વિભાવ રસ વસ્તુ સ્વરૂપના જ્ઞાન સમજણ પૂર્વક અંદર ન પડે અને સ્વભાવથી ને ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ ન જાગે, તેઓને એવો તીવ્ર રસ બાહ્ય પદાર્થમાં રહે એ જીવને કોઈ કાળે પણ ઉપદેશની અસર થતી નથી. ઉપદેશની દૌરાવ અસર નહીં થવાનું કારણ જે રસ એનો બાહ્ય પદાર્થમાં, બાહ્ય સંયોગમાં, બાહ્ય પદાર્થને આશ્રિત પ્રવૃત્તિ રહ્યો છે તેઓ ને તેઓ છે. એ રસ એક એવું જાદું ગોદડું છે કે ગુરુ ઉપદેશની લાકડી વાગતી નથી. એનું કારણ વિભાવ રસની તીવ્રતા છે અથવા બાય વિશ્વમાં સુખ બુદ્ધિ છે. એ પ્રત્યા સુધી પણ સંભવિત છે આ વિષયમાં. તો કોઈ એમ કહે કે અમે તો ત્યાગી થયા છીએ, દુકાન ધંધો વેપાર કોઈ એક સ્થાનમાં બાહ્ય ત્યાગની અવસ્થામાં પ્રવર્તે છે, એટલે કોઈ નો છ પાંચ ડિગ્રીના વિષયોનો પોતાનો મારો પ્રશ્ન થયો. સાદું જીવન છે, હવે સાદું જીવન છે તો પછી શુદ્ધાત્માની રુચિ માટે તો અમે આમ કર્યું છે, હવે શુદ્ધાત્માની રુચિ કેમ થતી નથી? એનો જવાબ પ્રથમ જે એક વચન છે એમાં આવે છે, કે અનુકૂળતામાં ખેતકરણ પ્રતિકૂળતામાં અથવા અભિપ્રાય એવો રહ્યા કરે કે મને સર્વત્ર અનુકૂળતા હો, જ્યાં હું હોઉં જે કાળે જ્યાં હું હોઉં ત્યાં સર્વકાળે સર્વસ્થાનમાં મને સર્વ અનુકૂળતાઓ રહે, એવું જે બાહ્ય અનુકૂળતાનો અભિપ્રાય છે એમાં પાંચેન્દ્રિયના વિષયોનો સમાવેશ થઈ જાય છે. એક જ વાતમાં એને શુદ્ધાત્માની રુચિ થતી નથી, એ ગુરુ ઉપદેશને અવગણે છે એને સ્પષ્ટ કરે છે કે ગુરુ ઉપદેશને અવગણે છે, શુદ્ધાત્માની રુચિ કરતો નથી એ સ્પષ્ટપણે ગુરુ ઉપદેશને અવગણે છે. સુખની અથવા અનુકૂળતાની તીવ્ર લાલસામાં આ પરિસ્થિતિ જીવને ઉભી થાય છે. શ્રીમદજીએ કહ્યું છે તેમ મનુષ્ય જીવે કોઈ પણ બાહ્ય પ્રસંગમાં સંયોગ વિયોગમાં નુકસાન નુકસાનમાં લાભ નુકસાનમાં મંદ રસે પરિણમવાનો અભ્યાસ રાખવો, મન જાગૃતિપૂર્વક મંદ રસે પરિણમવાનો અભ્યાસ રાખવો. કેમ કે તીવ્ર રસમાં સિદ્ધાર્થમાં કેવો હોય એનો ખ્યાલ આવતો નથી અને ખ્યાલ ન આવે નિર્ણય ન થાય ત્યાં સુધી રુચિ જાગે. સિદ્ધાર્થમાંની રુચિ કરતો નથી અથવા આત્મનું કામ કરી લઉં આત્મનું કામ કરી લઉં એમ પ્રવૃત્તિના રસમાં લીન રહી શુદ્ધાત્મ પ્રતીતિના ઉદ્યમનો વખત મેળવતો નથી ત્યાં તો મરણનો સમય આવી પહોંચે છે. એટલો કાળ ઝડપથી નિર્ગમન કરે છે. એક ચેતનના તો અસંખ્ય સમય પરિવર્તન પામે છે. ઉત્પાદીએ ઉત્પાદીએ ગણો તો અસંખ્ય વખત એક સેકન્ડમાં થાય. એટલા ઝડપથી રહેતા કાળના પ્રવાહને જગતમાં કોઈ રોકવા સમર્થ નથી. શું થાય છે કે વર્તમાન જેમ જેના ઉપર એમનું વજન છે એવું કોઈ પણ બાહ્ય કામ એ બદલતા રહે છે. ઉદય કર્મમાં બદલતો રહે છે, ઉદય અનુસાર બાહ્ય કાર્યો પણ બદલતા રહે છે અને તે તે કામ ઉપર એનું કેટલું વજન હોય છે કે એને એમ રહ્યા કરે છે કે આત્મું કરી લો આત્મું કરી લો આત્મું કરી લો એમાં શું ગમે છે કે એની મુખ્યતા વર્તે છે. બાહ્ય કાર્યની એટલી મુખ્યતામાં એ રહે છે કે અંતરંગ જે ઉદ્યમ કરવો એના માટે એને સમય નથી અથવા એનું પરિણામ કામ કરતું નથી. બાહ્ય કાર્યની મુખ્યતામાં વર્તતા જીવને અંતરંગ કાર્ય કરવાનું પરિણામ ઉત્પન્ન થતું નથી. ઉત્પન્ન થતું નથી એમ ન થતું હોય તો શું કરવું એવો જે પ્રશ્ન ઉત્પન્ન થાય તો કરવાનો પ્રશ્ન નથી. એ કાર્યનું મહત્વ સમજાયું હોય તો એનો ખેલ આવ્યા વિના આ લક્ષણ નહીતર તો સમજણથી પણ સુંદર આવી નથી, સંગઠનમાં પણ સુંદર આવી નથી. આટલું કામ કરી લઉં, આટલું કામ કરી લઉં, હું કોઈને કોઈ કામ એમ બાય પ્રવૃત્તિના રસમાં લઈને રહીને એ કાર્યનું મહત્વ સમજાયું હોય તો એનો ખેલ આવ્યા વિના નહીતર તો સમજણથી પણ કિંમત આવી નથી, સંગઠનમાં પણ કિંમત આવી નથી. આત્મનું કામ કરી લઉં, આત્મનું કામ કરી લઉં, હું કોઈને કોઈ કામ એમ બાય પ્રવૃત્તિના રસમાં લીન રહીને, બાય પ્રવૃત્તિમાં લીન રહીને એટલે નથી અમારા એક વાત છે. જીવના પરિણામની નાળ છે, રસ છે ને આખા શરીરમાં જે ઇગ્નસ એવી છે, અહીંયા જે કાળનો આટલો ટુકડો આવ્યો છે, ટુકડી ખાધી જે આપણા દિવસ પહેલા અવળો છે કે જ્યાંથી જ્ઞાન થાય છે એમાં રસનો વિશે બરોબર છે. જે જીવને જાગૃતિ હોત, નિત બુદ્ધિ નિજ નીતની બુદ્ધિએ કાંઈ જાગૃતિ હોત તો એને પોતાના પરિણામમાં ઉત્પન્ન થતા રસનું અવલોકન રહ્યા કરે છે. આ એક મનુષ્યની ભૂમિકામાં આવેલા જીવની જાગૃતિનું લક્ષણ છે. અને જાગૃતિનો હોય તો મનુષ્યતાનું છે, મનુષ્યતાનું લક્ષણ આત્મજાગૃતિ છે, નિર્મિતની જાગૃતિ છે. ભલે
જાગૃતિનું લક્ષણ આ છે
એને તેના પરિણામમાં પૂર્વકર્મના ઉદય અનુસાર ચાલતા પરિણામ, હજી ઉદયથી ભૂમિકા પૂર્યો નથી, એ પરિણામના રસનું અવલોકન રહ્યા છે. જ્ઞાન એની ચોકી ફરતું થઈ જાય છે, જેમ ચોકીદાર ચોકી કરે છે, અને ચોકી કરે છે તો એ દરવાજામાં કૂતરા મંદિરાને ઘરમાં ગરવા દીધો નથી. એમ ચોકીદાર થયેલું જ્ઞાન એના પરિણામની તીવ્ર રસપણાને મારે છે, એને અંદર આવવા દે, એને રોકે છે, એને અંદર આવવા દે તો મને બરોબર. જો પરિણામમાં વિભાવ રસની તીવ્રતા નીચે તો જ ગુરુ ઉપદેશ લાગુ પડે છે. ગુરુ ઉપદેશને પરિણામ ઉપર કાંઈક નિયમિત નૈમિતિક પણ અસર આવે છે, એમ નહીં તો નિયમિતની અસર થાય એવા નૈમિતિક પરિણામ એ ભૂમિકામાં પણ ઉત્પન્ન થતા નથી.
બરાબર,
રસ્તો લીધો લાગે છે આ ભાષા સાદી, અંદર વાતે વાતે નર્મ રહેલો એમ પ્રવૃત્તિના રસમાં લીન રહીને મુખ્ય કારણનું કારણ રસ છે. જો રસ ન હોય તો એને મુખ્યતા હોય, મુખ્યતા એમ એમ પ્રવૃત્તિના રસમાં લીન રહે છે. અને શુદ્ધાત્માની પ્રતીતિનો જે પ્રયત્ન, પ્રતીતિનો ઉદ્યમ, શુદ્ધાત્માની નિર્વિકલ પ્રતીતિ રૂપ જે સમ્યક દર્શન, એનો જે પ્રયાસ, એનો જે પુરુષાર્થ, એ પુરુષાર્થનો એ સમય મળતો નથી. એના માટે એને સમય હતો પોતાના સ્વરૂપની પ્રતીતિ રૂપ જે સમ્યક દર્શન છે એમ
બરોબર
શુદ્ધાત્મ પ્રતીતિ એવું જે સમ્યક દર્શન છે એ સમ્યક દર્શન માટે વખત મેળવતો નથી, એને સમય મળતો નથી. આ શાસ્ત્ર સ્વાધ્યાય કર્યું છે એ શુદ્ધાત્માની પ્રતીતિનો પુરુષાર્થ છે કે નહીં
પ્રશ્ન થાય.
ગાય રસમાં પ્રવૃત્તિના બાય પ્રવૃત્તિ પરલક્ષે થાય, સ્વરૂપલક્ષે થાય, તો એને નિર્ણય થઈને પ્રતીતિનો ઉદ્યમ શરૂ થાય. નહીં તો નિર્ણય ન થાય અને પ્રતીતિનો ઉદ્યમ પણ ન થાય. ઉદ્યમનો વખત મેળવતો નથી. સ્વાધ્યાય તો કરીએ છીએ, વખત મેળવ્યો નથી. સ્વાધ્યાય કરીએ છીએ એનો પ્રકાર શું છે, એ સ્વરૂપ પ્રતીતિનો ઉદ્યમ છે કે નહીં, એ વિષય બહુ સૂક્ષ્મતાથી વિચારવા યોગ્ય છે. પ્રકારે સમય વ્યતીત થાય છે, મરણીય સમય આવી પહોંચે છે, એટલે અત્યંત અત્યંત મૂલ્યવાન એવો જે મનુષ્ય ભાવ એ પૂરો થઈ જાય છે. જે મનુષ્ય ભાવની કિંમત ચક્રવર્તીના સમૃદ્ધિથી પણ વિશેષ છે એ પણ એની પાસે કાંઈ નથી. ભાઈ અનુકૂળતામાં તો બધું આવી ગયું કે નહીં, ચક્રવર્તીની સમૃદ્ધિ કરે એની પાછળ પરિણામ છે. અને મનુષ્ય ભાવનો સમય વ્યતીત થાય છે એની કિંમત રહેતી નથી, તો તને ખરેખર સ્વકાર કરવું છે એ દરકાર જાગી છે વાત રહેતી જ બને. મરણનો સમય આવી પહોંચે છે પછી મેં કાંઈ કર્યું નહીં, અરે મનુષ્ય હોવ હેરાઈ ગયો એટલે નકામો ચાલ્યો ગયો, મારું હિત કર્યા વિના મનુષ્ય હોવ પૂરો થઈ ગયો, એને એડો કહેશે. ગુજરાતીમાં એડો શબ્દનો અર્થ છે, આ હિન્દીમાં અર્થ છે એડો શબ્દ ફોકટ ગયો. કાંઈ કર્યું નહીં પણ આટલા બધા તો કામ કર્યા હતા, ઘરના કામ કર્યા, દુકાનના કર્યા, અનેક પ્રકારના બહારના સમાજના કર્યા, સંસ્થાઓના કર્યા, દેશના કર્યા, અનેક કાર્યો છે એમાં ક્યાંય નિર્વૃત્તિનું કામ થયા. મનુષ્ય ભાવ એવડો ગયો એમ તો પસ્તાય, તો પણ શા કામ નહીં. પછી છેલ્લે છેલ્લે ખ્યાલ આવે કે વખત હવે રહ્યો નથી, તો શું કામ લાગે? એનો પસ્તાવો પછી વખત ન હોય તો કામ લાગતો નથી. આખી જિંદગી એમ કહેવું છે કે આખી જિંદગી પર રસ લીધો છે અને એ પરરસમાં અને પરરસમાં આખું જીવન વ્યતીત કર્યું છે. એને સ્વરૂપ રસ ઉત્પન્ન કરવાની શક્તિ છેલ્લે વખતે મરણ વખતે ખ્યાલ આવે તો ક્યાંથી ઉત્પન્ન થશે? એને કોઈ અભ્યાસ કરવો જોઈએ, અંતરંગમાં પ્રયોગનો અભ્યાસ રસ મળો પાડવાનો કરવો જોઈએ. જે ભેદ જ્ઞાનથી થાય છે એને બીજા તો થઈ શકતો નથી. એ પ્રકારના ભેદ જ્ઞાનના પ્રયોગનો અભ્યાસ તો કર્યો નહીં, એટલે એણે બહારનો ને બહારનો જ રસ લીધો છે. જે કોઈ જેને ઉડે હોય, જેવો જેને ઉડે હોય, એને ઉદયનો જ રસ લીધો છે, કર્મનો જ રસ લીધો છે, અને એને પોતાના નિજહિતની પ્રવૃત્તિનો રસ લીધો છે. એને છેલ્લે ખ્યાલ આવે તો શું કામ આવે કે એની શક્તિ એટલી બિરાઈ ગઈ હોય છે પરિણામમાં કે એને નિર્વિત કરવાનો પછી ત્યાં પ્રસંગ બની શકતો. બહુ વાઘ જીવને તો મૃત્યુનો ખ્યાલ આવતા આકુલતા એકદમ વધી જાય. ત્યારે બસ ફેલ થયા થઈ ગયો, બસ આ બધું એક ઝાટકે છૂટી જશે. થોડું થોડું છૂટે એમાં પણ મૃત્યુ પર્યંતના તીવ્ર રસના પરિણામ થતા હતા. એ તીવ્ર રસના પરિણામ એ ભાવ મરણ એક સાથે બધું છૂટવાનો ઉડી આવ્યો. એના પરિણામ કેટલી વધે બગડી જાય, એ પરિણામ બગડવાની સીમા રહેતી વધે. એમ જુએ છે કે અરે મનુષ્ય ભાવ જેવો મનુષ્ય ભાવ આ જીવે બનાવી દીધો, પરંતુ પસ્તાય. એ જીવ કદાચ પસ્તાય તો પણ શું કામ નહીં, એના માટે કોઈ કામ નહીં રહેતો.